પ્રારંભિક કથન
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
આજે આપણે એક એવી અદ્ભુત આત્મકથાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે ખરેખર લાખો લોકોને પ્રેરણા આપી છે. અગનપંખ. આ પુસ્તક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અને અરુણ તિવારી દ્વારા સહલેખિત છે. 1999માં પ્રકાશિત થયું હતું.
હા, અને વ્યક્તિત્વ એટલે ડૉક્ટર અવુલ પાકીર જૈનુલ આબ્દીન અબ્દુલ કલામ, એક એવું નામ મતલબ જે ભારતના વૈજ્ઞાનિક વિકાસ, નેતૃત્વ અને કહો કે સામાન્ય માણસની જે આકાંક્ષાઓ છે એની સાથે ગાઢ રીતે જોડાયેલું છે.
બરાબર.
એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા, લેખક, શિક્ષણશાસ્ત્રી અને ભારતના 11મા રાષ્ટ્રપતિ પણ બન્યા.
એમની ઓળખ આમ તો મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા અને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે વધુ પ્રચલિત છે, પણ મને લાગે છે કે એમની જે વાર્તા છે એનું મહત્વ આ બે ઓળખ કરતા પણ ક્યાંય વધારે છે.
ચોક્કસ.
રામેશ્વરમના એક નાનકડા ગામથી પિલ્લુ, બાળપણમાં અખબારો વેચવાથી શરૂ કરીને છેક રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચવાની આ સફર, એમાં સંઘર્ષ અને સિદ્ધિ બંને છે.
એ વાત બહુ નોંધપાત્ર છે. જુઓ, આ ફક્ત એક સફળતાની એમ કે ગાથા નથી, પણ એ સમજાવે છે કે કેવી રીતે જબરદસ્ત જિજ્ઞાસા, કરુણા, સેવાની ભાવના આ બધું મળીને વ્યક્તિને મહાનતા સુધી પહોંચાડે છે. અને કદાચ સૌથી રસપ્રદ પાસું એ છે કે આ વાર્તામાં તમને વિજ્ઞાનની જે ચોકસાઈ છે એની સાથે આધ્યાત્મિકતાની ઊંડાઈ, એનો એક અનોખો સંગમ જોવા મળે છે.
સાચી વાત છે.
તે બતાવે છે કે વ્યક્તિગત શ્રેષ્ઠતા પણ કેવી રીતે આખા રાષ્ટ્રની પ્રગતિનું એક માધ્યમ બની શકે છે.
જીવનયાત્રાનો ઘટનાક્રમ.
ચાલો ત્યારે આ અસાધારણ જીવનયાત્રાને થોડી વિગતે સમજીએ. શરૂઆત એમના બાળપણ અને ઘડતરના વર્ષોથી કરીએ. પુસ્તકમાં જેને ઓરિએન્ટેશન કહ્યું છે, 1931, રામેશ્વરમ, તમિલનાડુ. કેવો હતો એ શરૂઆતનો માહોલ? શું હતું ત્યાં?
માહોલ જુઓ તો ખૂબ જ સાધારણ હતો, પણ સંસ્કારી હતો. તમિલ મુસ્લિમ પરિવાર હતો એમનો. પિતા જૈનુલા બિદ્દીન એ નાવ ચલાવતા અને સ્થાનિક મસ્જિદના ઇમામ પણ હતા. એમની પાસે એટલે ઔપચારિક શિક્ષણ બહુ નહોતું, પણ જીવનનું ગહન શાણ પણ હતું.
અચ્છા.
માતા આશ્યમ્મા ખૂબ ઉદાર અને સેવાભાવી ગૃહિણી, અને ઘરનું વાતાવરણ એ ખરેખર ધાર્મિક સહિષ્ણુતાનું એક ઉત્તમ ઉદાહરણ હતું.
કઈ રીતે?
એમના પિતા અને રામેશ્વરમ મંદિરના જે મુખ્ય પૂજારી હતા પક્ષી લક્ષ્મણ શાસ્ત્રી, એમની વચ્ચે ગાઢ મિત્રતા હતી અને તેઓ ધર્મ અને અધ્યાત્મ પર ચર્ચાઓ કરતા. હિન્દુ મુસ્લિમ મિત્રો વચ્ચે પણ સારા સંબંધો હતા. આ બધા વાતાવરણે કલામ સાહેબનો જે બિનસંપ્રદાયિક દૃષ્ટિકોણ બન્યો એમાં મોટો ભાગ ભજવ્યો.
અને પેલી આર્થિક પરિસ્થિતિની વાત, એ બહુ સરળ નહોતી ખરું ને? નાનપણમાં જ જવાબદારી ઉપાડવી પડી હતી.
હા, બરાબર. પરિવારની આર્થિક સ્થિતિ થોડી નબળી હતી, એટલે ફક્ત 8 વર્ષની ઉંમરે એમને એમના પિતરાઈ ભાઈ હતા શમસુદ્દીન, એમની સાથે મળી દિનમણી અખબાર વહેંચવાનું શરૂ કરવું પડ્યું.
ફક્ત 8 વર્ષની ઉંમરે?
હા. વહેલી સવારે ઉઠીને પહેલા ગણિતના ટ્યુશન જવાનું, પછી રેલવે સ્ટેશનેથી છાપાના બંડલ લાવીને વહેંચવાના, અને પછી શાળાએ જવાનું. આ જે દિનચર્યા હતી ને, એણે એમને નાની ઉંમરમાં જ મહેનત શું કહેવાય, સમયનું પાલન અને ઈમાનદારી, આ બધા પાઠ શીખવી દીધા.
આટલી મહેનત અને સંસ્કારોની વચ્ચે કોઈ એવી ખાસ ઘટના બની જેણે એમના ભવિષ્ય માટે જાણે કોઈ દિશા નક્કી કરી દીધી હોય?
ચોક્કસ બની. એમના 5મા ધોરણના શિક્ષક હતા શિવ સુબ્રમણ્યમ અય્યર. એમને વર્ગમાં પહેલું પક્ષીઓ કેવી રીતે ઉડે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ છોકરાઓને બરાબર આમ ખ્યાલ ના આવ્યો, એટલે આખા વર્ગને દરિયાકિનારે લઈ ગયા અને ત્યાં ઉડતા દરિયાઈ પક્ષીઓ બતાવીને એમને સમજાવ્યું કે ઉડ્ડયન પાછળ કયા ભૌતિક સિદ્ધાંતો કામ કરે છે.
વાહ, કેટલું પ્રાયોગિક શિક્ષણ!
બસ એ દિવસે બાળ કલામના મનમાં ઉડ્ડયન અને એરોનોટિક્સ માટે જે એક જિજ્ઞાસા જાગી, જે આકર્ષણ થયું, તે પછી જીવનભર એમની સાથે રહ્યું. એ ક્ષણ ખરેખર એમના જીવનનો એક અદૃશ્ય પાયો બની ગઈ એમ કહી શકાય.
શિક્ષણ અને કારકિર્દીના શરૂઆતના પડકારો એ કેવા રહ્યા?
જેને પુસ્તકમાં ક્રિએશન અને પ્રોપિશિએશન કહે છે.
એમનું આગળનું શિક્ષણ રામનાથપુરમની શ્વોર્ટ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં થયું, પછી તિરુચિરાપલ્લીની સેન્ટ જોસેફ કોલેજ, જ્યાં એમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો, અને છેલ્લે ચેન્નઈની મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે MIT.
MIT માં એન્જિનિયરિંગ?
હા, એરોનોટિકલ એન્જિનિયરિંગ. એ ભણવું એમનું સપનું હતું, પણ પહેલે ફી ભરવી પરિવાર માટે સહેલી નહોતી.
અને ત્યારે સાંભળ્યું છે કે એમના પરિવારે, ખાસ કરીને એમની બહેને, બહુ મોટો ભાગ ભજવ્યો હતો.
બિલકુલ, એમની મોટી બહેન ઝોહરાએ પોતાના સોનાના કંગન અને ચેન એ ગીરવે મૂકી દીધા અને એ પૈસાથી એમની એડમિશન ફી ભરી. આ બલિદાન કલામ સાહેબ ક્યારેય ભૂલ્યા નથી.
MIT નો અનુભવ પણ એમના માટે કહકર કરનારો રહ્યો. એકવાર એક પ્રોજેક્ટ હતો લો લેવલ અટેક એરક્રાફ્ટની ડિઝાઇનનો. એમના પ્રોફેસર શ્રીનિવાસન એ કામથી ખુશ નહોતા. એમણે કહ્યું કે 3 દિવસમાં નવેસરથી ડિઝાઇન પૂરી કરો, નહીંતર તમારી સ્કોલરશિપ જતી રહેશે.
ઓ બાપરે, ફક્ત 3 દિવસ?
હા. કલામે પછી રાત દિવસ જોયા વગર મહેનત કરી અને એ કામ પૂરું કર્યું. આ અનુભવે એમને શીખવ્યું કે દબાણ હેઠળ સમયમર્યાદામાં રહીને પણ શ્રેષ્ઠ કામ કેવી રીતે કરવું.
MIT પછી તરત જ શું એમની કારકિર્દી શરૂ થઈ? કોઈ અણધાર્યો વળાંક આવ્યો?
શરૂઆતમાં એક મોટો આંચકો હતો. એમનું પહેલું સપનું શું હતું ખબર છે? ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલટ બનવાનું.
અચ્છા.
એ દહેરાદૂનમાં ઇન્ટરવ્યૂ માટે ગયા પણ ખરા, પણ છેલ્લી પસંદગીમાં 8 જગ્યાઓ હતી અને એમનો ક્રમ આવ્યો 9મો.
ઓ, ફક્ત 1 ક્રમથી રહી ગયા.
હા, બહુ જ નિરાશ થયા એ વખતે. એટલા બધા હતાશ થયા કે ઋષિકેશ ચાલ્યા ગયા.
આટલી મોટી નિરાશામાંથી બહાર કઈ રીતે આવ્યા? આ તો જીવનનો બહુ મોટો વળાંક કહેવાય.
ત્યાં ઋષિકેશમાં ગંગા કિનારે એમની મુલાકાત સ્વામી શિવાનંદ સાથે થઈ. સ્વામીજીએ એમને બહુ શાંતિથી સમજાવ્યું કે જુઓ, નિરાશ થવાની જરૂર નથી, કદાચ ઈશ્વરની યોજના તમારા માટે કંઈક જુદી જ હોય. એમણે સલાહ આપી કે તમારી આ નિષ્ફળતાને સ્વીકારો અને હવે જે રસ્તો તમારી સામે ખુલે છે તેના પર પૂરી નિષ્ઠાથી આગળ વધો. આ મુલાકાતે એમને જાણે એક નવી દિશા આપી, આધ્યાત્મિક શાંતિ મળી. એમણે નક્કી કર્યું કે વ્યક્તિગત મહત્વાકાંક્ષા કરતાં દેશ સેવા વધુ મહત્વની છે.
અને પછી શરૂ થઈ એમની વૈજ્ઞાનિક કારકિર્દી. બરાબર
બરાબર. 1958માં તેઓ DRDOમાં જોડાયા, એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ત્યાં એમણે નંદી નામના એક નાના હોવરક્રાફ્ટની ડિઝાઇન પર કામ કર્યું. અહીં એમને પહેલી સરકારી કાર્યપદ્ધતિ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ બધો અનુભવ મળ્યો.
પણ ખરી ઉડાન તો ISRO માં જોડાયા પછી ભરી, નહીં?
હા, ખરી ઉડાન તો 1969માં શરૂ થઈ, જ્યારે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ એમને ISRO માં આમંત્રણ આપ્યું, એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન.
ISRO માં એમની ભૂમિકા શું હતી? શું જવાબદારી સોંપાઈ?
ડૉક્ટર સારાભાઈએ એમના પર બહુ મોટો ભરોસો મૂક્યો. ભારતના પહેલા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે SLV-3 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવી દીધા.
વાહ, આ તો બહુ મોટી જવાબદારી કહેવાય.
અત્યંત મહત્વની, અને પડકારો પણ એટલા જ હતા. સંસાધનો મર્યાદિત હતા, ટેકનોલોજી નવી હતી, હજારો નાના મોટા ભાગોનું સંકલન કરવાનું હતું. પણ અહીં જ કલામ સાહેબની જે નેતૃત્વ શૈલી હતી એ ખીલી ઉઠી.
કેવી રીતે કામ કરતા હતા?
એ પોતાની ટીમના સભ્યો સાથે સતત વાતચીત કરતા, એમને પ્રોત્સાહન આપતા, કોઈ મુશ્કેલી આવે તો સાથે મળીને ઉકેલ લાવતા, એકદમ ટીમ પ્લેયર હતા.
પણ આ SLV-3ની સફર પણ સીધી નહોતી. પહેલો પ્રયત્ન તો નિષ્ફળ ગયો હતો, ખરું ને?
હા, એ સાચી વાત છે. 10 ઓગસ્ટ 1979 SLV-3નું પહેલું પ્રક્ષેપણ. પણ લોન્ચના થોડા સમયમાં રોકેટ કંટ્રોલ બહાર ગયું અને બંગાળની ખાડીમાં તૂટી પડ્યું.
હો, આખી ટીમ માટે આ કેટલો મોટો આઘાત હશે.
જબરદસ્ત આઘાત હતો. પણ ત્યારે ISRO ના ચેરમેન હતા પ્રોફેસર સતીશ ધવન. એમણે જે કર્યું ને એ નેતૃત્વનો એક ક્લાસિક પાઠ બની ગયો.
શું કર્યું એમણે?
પ્રેસ કોન્ફરન્સ બોલાવી. ત્યાં એમણે કલામ સાહેબને બાજુ પર રાખ્યા અને પોતે આગળ આવ્યા. નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી એમણે પોતાના માથે લઈ લીધી.
કમાલ કહેવાય.
એમણે કર્યું કે હા, અમે નિષ્ફળ ગયા છીએ, પણ અમને પૂરો વિશ્વાસ છે કે આવતા વર્ષે અમે ચોક્કસ સફળ થઈશું. આનાથી શું થયું કે આખી ટીમ દોષારોપણમાંથી બચી ગઈ, એમનું મનોબળ ટકી રહ્યું. કલામ સાહેબ આ ઘટનામાંથી શીખ્યા કે સફળતાનો શ્રેય હંમેશા ટીમને આપવો અને નિષ્ફળતાની જવાબદારી નેતાએ લેવી.
અદ્ભુત.
અને પછી શું થયું? પછી ટીમે નિષ્ફળતાના જે કારણો હતા એનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યું, જે જરૂરી સુધારા હતા એ કર્યા, અને લગભગ 1 વર્ષ પછી 18 જુલાઈ 1980
એ સફળતાનો દિવસ.
હા, SLV-3નું બીજું પ્રક્ષેપણ સંપૂર્ણ સફળ રહ્યું. રોહિણી ઉપગ્રહને સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યો. આ સાથે જ ભારત અવકાશ ક્ષમતા ધરાવતા દેશોના જૂથમાં આવી ગયો અને ડોક્ટર કલામ એ રાતોરાત દેશના હીરો બની ગયા.
આ સફળતા પછી તો એમની કારકિર્દીમાં એક નવો જ અધ્યાય શરૂ થયો હશે.
ચોક્કસ. 1982માં તેઓ ફરી પાછા DRDOમાં આવ્યા. આ વખતે ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે IGMDPના ડાયરેક્ટર તરીકે.
આ એ જ પ્રોગ્રામ જેણે આપણને મિસાઇલો આપી?
બરાબર. આ કાર્યક્રમ હેઠળ જ ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે 5 મહત્વની મિસાઇલો વિકસાવી. પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, આકાશ અને નાગ. અને ખાસ કરીને અગ્નિ મિસાઇલના સફળ પરીક્ષણો પછી તો ડોક્ટર કલામ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે દેશભરમાં ઓળખાવા લાગ્યા.
અગનપંખ પુસ્તક મુખ્યત્વે અહીં સુધીની એમની સફરને વધારે આવરી લે છે, પણ એમનું યોગદાન તો આ પછી પણ ઘણું રહ્યું.
હા, પુસ્તક લગભગ 1992 આસપાસ પૂરું થાય છે, પણ ત્યાર પછી તેઓ વડાપ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર બન્યા. પોખરણ 2 પરમાણુ પરીક્ષણોમાં એમની ભૂમિકા મહત્વની હતી અને પછી 2002-2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ બન્યા.
પીપલ્સ પ્રેસિડેન્ટ.
હા, પીપલ્સ પ્રેસિડેન્ટ. રાષ્ટ્રપતિ તરીકે પણ એમણે પોતાની એક અલગ છાપ છોડી. રાષ્ટ્રપતિ ભવનના દરવાજા સામાન્ય લોકો માટે, ખાસ કરીને બાળકો અને યુવાનો માટે ખોલી દીધા, એટલે જ એમને આ નામ મળ્યું.
અને રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી પણ તેઓ સક્રિય રહ્યા છેક અંત સુધી.
બિલકુલ. ફરી પાછા શિક્ષણ, લેખન અને યુવાનોને પ્રેરિત કરવાના કામમાં લાગી ગયા. 27 જુલાઈ 2015 શિલોંગમાં IIMમાં વિદ્યાર્થીઓને લેક્ચર આપી રહ્યા હતા અને ત્યાં જ હૃદયરોગના હુમલાથી એમનું નિધન થયું. એમનો વારસો જુઓ તો એ ખાલી મિસાઇલ કે સ્પેસ ટેકનોલોજી પૂરતો નથી, પણ નવીનતાની સંસ્કૃતિ, યુવાનો માટે પ્રેરણા, રાષ્ટ્રપતિ પદની એક નવી વ્યાખ્યા, નમ્રતા, સાદગી, બિનસાંપ્રદાયિકતા, આ બધાના પ્રતીક તરીકે એ હંમેશા જીવંત રહેશે.
મૂળભૂત તત્વજ્ઞાન અને મૂલ્યો.
કલામ સાહેબના જીવન અને એમના કામ પાછળ જોઈએ તો એક ઊંડી વિચારધારા, અમુક મૂલ્યો કામ કરતા દેખાય છે. આપણે એમની જીવનયાત્રાના બનાવો જોયા, પણ એમના વિચારોનું હાર્દ શું હતું? કઈ બાબત હતી જે એમને સતત પ્રેરણા આપતી હતી?
મને લાગે છે કે એમની વિચારધારાનું જે કેન્દ્રબિંદુ હતું એ વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય હતો. એ માનતા હતા કે આ બંને વસ્તુઓ એકબીજાની વિરોધી નથી.
બરાબર.
પણ બ્રહ્માંડને અને આપણા અસ્તિત્વને સમજવાના 2 અલગ અલગ રસ્તા છે જે એકબીજાને પૂરક બની શકે છે. એમના પિતા પાસેથી એમને ઇસ્લામિક રહસ્યવાદના સંસ્કાર મળ્યા હતા. તેઓ નિયમિત કુરાન અને ગીતા બંનેનો પાઠ કરતા અને સાથે સાથે વિજ્ઞાનની જે તર્કબદ્ધતા છે એમાં પણ એમનો અતૂટ વિશ્વાસ હતો.
એટલે કે ધાર્મિક જરૂર હતા, પણ કોઈ સંકુચિત નહોતી.
જરાય નહીં. સર્વધર્મ સંભાવ એમના જીવનનો એક અભિન્ન ભાગ હતો અને કામ પ્રત્યેનો એમનો જે અભિગમ હતો એ પણ જાણે કર્મયોગ જેવો હતો. એમનું માનવું હતું કે પૂરી નિષ્ઠાથી, સમર્પણ ભાવથી, સેવાભાવથી તમે કોઈ પણ કામ કરો તો એ પૂજા બરાબર જ છે, અને ખાસ કરીને રાષ્ટ્ર નિર્માણનું જે કામ છે એને તો એ સર્વોચ્ચ મહત્વ આપતા.
શિક્ષણ વિશેના એમના વિચારો પણ ખૂબ પ્રેરક હતા. એ ખાલી ડિગ્રી મેળવવા પર ભાર નતા મૂકતા.
ના, બિલકુલ નહીં. એ સોસાયટલ ઇગ્નિશનની વાત કરતા હતા, એટલે કે સામાજિક પ્રજ્વલન. એમનો કહેવાનો મતલબ એ હતો કે શિક્ષણનો હેતુ ખાલી માહિતી ભેગી કરીને નોકરી મેળવવાનો નથી.
સાચી વાત છે.
પણ એવા નાગરિકો તૈયાર કરવાનો છે જે સમાજની સમસ્યાઓને સમજે, એના ઉકેલ માટે વિચારે અને કંઈક પોઝિટિવ યોગદાન આપે. અને યુવાનો તો એમની આશાનું કેન્દ્ર હતા. એમનો યુવા પેઢીની શક્તિમાં અપાર વિશ્વાસ હતો.
અને દેશ માટે એમનું વિઝન શું હતું? શું કલ્પના હતી એમની?
ભારતને એ માત્ર સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રે જ નહીં, પણ આર્થિક અને સામાજિક રીતે પણ એકદમ વિકસિત અને શક્તિશાળી જોવા માંગતા હતા. એમનું એક વાક્ય હતું, શક્તિ શક્તિનો આદર કરે છે.
એટલે કે
દુનિયામાં જો સન્માન મેળવવું હોય તો દેશે પહેલા આત્મનિર્ભર અને સક્ષમ બનવું પડશે, અને ટેકનોલોજીને તેઓ આ લક્ષ્ય સુધી પહોંચવાનું એક મહત્વનું સાધન માનતા હતા.
જીવનમાં જે મુશ્કેલીઓ આવે, નિષ્ફળતાઓ મળે, એના પ્રત્યે એમનું દૃષ્ટિકોણ કેવો હતો? આપણે SLV-3ની નિષ્ફળતાની વાત કરી, પણ સામાન્ય રીતે એ આ બાબતને કેવી રીતે જોતા?
જુઓ, એ અત્યંત સ્થિતિસ્થાપક હતા, જાકે બોલે રિઝિલિયન્ટ. નિષ્ફળતાને એ અંતિમ પરિણામ નહોતા ગણતા, એને શીખવાની પ્રક્રિયાનો એક ભાગ ગણતા, એક ડેટા પોઈન્ટ.
અચ્છા,
નિષ્ફળતામાંથી શું શીખ્યા, ક્યાં ભૂલ થઈ, એને કેવી રીતે સુધારી શકાય. બસ એમનું ધ્યાન આના પર રહેતું. એમના પિતાએ એમને શીખવ્યું હતું કે પોતાને ઓળખનાર જ્ઞાની છે અને મુશ્કેલીઓ તો આત્મનિરીક્ષણનો મોકો આપે છે. આ વિચાર એમનામાં ઊંડે સુધી ઉતરી ગયો હતો.
એટલે જ હાર નહોતા માનતા.
બિલકુલ, એટલે જ નિષ્ફળતા વખતે હિંમત હારવાને બદલે એ બમણા જોશથી કામે લાગી જતા. અને પહેલો પાઠ જે પ્રોફ ધવન પાસેથી શીખ્યા હતા, નિષ્ફળતાની જવાબદારી લેવી અને સફળતાનો શ્રેય ટીમને આપવો, એમાં પૂરો વિશ્વાસ રાખતા.
અને પેલો દૈવી અગ્નિનો ખ્યાલ જે પુસ્તકમાં વારંવાર આવે છે, એ શું છે?
દૈવી અગ્નિ, ડિવાઇન ફાયર, કલામ સાહેબના મતે એ દરેક માણસની અંદર રહેલી એક સુષુપ્ત શક્તિ છે, એક સંભાવના છે, એક આંતરિક જુસ્સો છે. દરેક વ્યક્તિમાં કંઈક અનોખું કરવાની, કંઈક બનવાની ક્ષમતા છે. પણ આ અગ્નિને પ્રજ્વલિત કરવા માટે એને પાંખો આપવી પડે. અને આ પાંખો એટલે શું? જ્ઞાન, સખત મહેનત, દ્રઢ નિશ્ચય અને સેવાની ભાવના. જ્યારે આ પાંખો મળે ને, ત્યારે વ્યક્તિ પોતાની ક્ષમતાનો પૂરો વિકાસ કરી શકે છે અને સમાજ માટે કંઈક કરી શકે છે. આ જ અગનપંખનો મૂળ સંદેશ છે ખરેખર તો.
ત્રણ નિર્ણાયક પરિવર્તન બિંદુઓ. કોઈ પણ મહાન વ્યક્તિના જીવનમાં જોઈએ તો અમુક એવા વળાંક આવે છે જે એમની દિશા અને દશા બંને બદલી નાખે છે. કલામ સાહેબના જીવનમાં આવા ત્રણ સૌથી મહત્વના પરિવર્તન બિંદુઓ કયા ગણી શકીએ આપણે?
વિચારીએ તો પહેલો અને કદાચ સૌથી પાયાનો વળાંક તો એમના બાળપણમાં જ આવ્યો. પેલી ઘટના જ્યારે એમના શિક્ષક શિવસુબ્રમણ્યમ અય્યરે એમને અને બીજા વિદ્યાર્થીઓને દરિયા કિનારે લઈ જઈને ઉડતા પક્ષીઓ દ્વારા ઉડ્ડયનના સિદ્ધાંતો સમજાવ્યા.
હા, એની વાત આપણે કરી.
એ અનુભવે એમના કુમળા મનમાં વિજ્ઞાન માટે અને ખાસ કરીને એરોનોટિક્સ માટે જે એક ઉત્કટતા જન્માવી, એણે જ એમની આખી કારકિર્દી અને જીવનના સ્વપ્નોનો પાયો નાખ્યો. કદાચ જો એ ઘટના ન બની હોત તો કલામ સાહેબનો માર્ગ કંઈક જુદો જ હોત. બરાબર, આ પહેલો વળાંક. બીજો કયો હતો જેણે એમના જીવનને એક નવી જ દિશા આપી દીધી?
બીજો નિર્ણાયક વળાંક એમની યુવાનીમાં આવ્યો જ્યારે તેઓ ભારતીય વાયુસેનામાં પાયલટ બનવાની પરીક્ષામાં ફક્ત એક ક્રમથી રહી ગયા, નિષ્ફળ ગયા.
હા, પેલી ઋષિકેશવાળી વાત.
બરાબર, એ કારમી નિરાશા એમને ઋષિકેશ લઈ ગઈ અને ત્યાં સ્વામી શિવાનંદ સાથે જે મુલાકાત થઈ એણે એમનામાં મોટું પરિવર્તન આણ્યું. સ્વામીજીની સલાહ હતી, તારા ભાગ્યને સ્વીકાર કર અને જીવન તારા માટે જે માર્ગ નક્કી કરે તેના પર સમર્પિત થા. આ સલાહ એમણે અપનાવી લીધી. આ ઘટનાએ એમની જે વ્યક્તિગત મહત્વાકાંક્ષા હતી એનું રૂપાંતર રાષ્ટ્રની વૈજ્ઞાનિક સેવામાં કરી દીધું. ફાઇટર પાયલટ બનવાનું સપનું ભરે પૂરું ન થયું, પણ એનાથી એ મોટી ભૂમિકા જાણે એમના માટે નક્કી થયેલી હતી.
અને ત્રીજો, જે કદાચ સૌથી વધુ જાણીતો વળાંક કહી શકાય.
ત્રીજો વળાંક SLV-3 પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. ખાસ કરીને 1979ની નિષ્ફળતા અને 1980ની સફળતા વચ્ચેનો જે સમયગાળો હતો એ.
હા,
પહેલા પ્રક્ષેપણની નિષ્ફળતા અને ત્યાર પછી પ્રોફેસર સતીશ ધવને જે રીતે પરિસ્થિતિ સંભાળી, જે નેતૃત્વનો દાખલો બેસાડ્યો, એ કલામ સાહેબ માટે એક માસ્ટર ક્લાસ જેવો હતો.
સાચી વાત.
એ અનુભવે એમને શીખવ્યું કે મોટા પ્રોજેક્ટ્સમાં નિષ્ફળતા આવી શકે છે, પણ એનું સંચાલન કેવી રીતે કરવું, ટીમનું મનોબળ કેવી રીતે જાળવી રાખવું અને ભૂલોમાંથી શીખીને સફળતા સુધી કેવી રીતે પહોંચવું. 1980ની જે સફળતા મળી એણે ખાલી ભારતની અવકાશ ક્ષમતા જ સ્થાપિત ન કરી, પણ કલામ સાહેબની નેતૃત્વ ક્ષમતા પર પણ મહોર મારી દીધી. અને ભવિષ્યના જે મિસાઇલ કાર્યક્રમો આવવાના હતા એના માટેનો એમનો આત્મવિશ્વાસ પણ દ્રઢ કર્યો.
માનવીય બોધપાઠ અને ચિંતન.
ડોક્ટર કલામનું જીવન જોઈએ તો એ ખાલી વૈજ્ઞાનિક સિદ્ધિઓ કે મોટી મોટી પદવીઓનો સરવાળો નથી. એમાંથી સામાન્ય માણસ માટે, આજના સમય માટે શું બોધપાઠ છે, કયા માનવીય પાઠ શીખવા મળે છે?
જુઓ, સૌથી પહેલો અને સ્પષ્ટ પાઠ તો એ છે કે તમારી શરૂઆત ગમે તેટલી સામાન્ય કેમ ન હોય, એ તમારી અંતિમ સિદ્ધિ નક્કી નથી કરતી.
બરાબર.
રામેશ્વરના એક સાવ સામાન્ય છોકરાથી લઈને દેશના રાષ્ટ્રપતિ સુધીની સફર એ પોતે જ સપના જોવાની અને એને સાકાર કરવા માટે મહેનત કરવાની શક્તિનો પુરાવો છે. પણ સાથે સાથે એ પણ શીખવે છે કે સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ પોતાના મૂળિયાને, પોતાના મૂલ્યોને વળગી રહેવું કેટલું જરૂરી છે. એમની સાદગી, એમની નમ્રતા છેક સુધી એવી નેવી જ રહી.
અને નિષ્ફળતા પ્રત્યેનો એમનો જે અભિગમ હતો એ પણ ઘણો પ્રેરણાદાયક છે નહીં?
ચોક્કસપણે. નિષ્ફળતા એ જીવનનો અંત નથી, પણ એ તો શીખવાનો એક મોકો છે. ભૂલો તો થાય એ માનવ સહજ છે, પણ એમાંથી શીખીને, ભૂલ સુધારીને ફરીથી ઊભા થવું એ જ સાચી તાકાત છે, સ્થિતિસ્થાપકતા છે. SLV-3 હોય કે અગ્નિ મિસાઇલના શરૂઆતના પડકારો હોય, એ આ વાતનું ઉદાહરણ છે. આજના સમયમાં જ્યાં નિષ્ફળતાનો ડર ઘણા લોકોને આગળ વધતા રોકી દે છે, ત્યાં કલામ સાહેબનો આ અભિગમ બહુ માર્ગદર્શક બની શકે છે.
નેતૃત્વ વિશે પણ એમના જીવનમાંથી ઘણું શીખવા જેવું મળે છે.
હા, એમનું નેતૃત્વ કોઈ સત્તા કે પદ પર આધારિત નહોતું, પણ એ સેવા, સમર્પણ અને આખી ટીમને સાથે રાખીને ચાલવા પર આધારિત હતું. પ્રોફ ધવન પાસેથી જે શીખ્યા હતા એ એમણે પોતાના જીવનમાં ઉતાર્યું. સફળતાનો શ્રેય ટીમને અને નિષ્ફળતાની જવાબદારી પોતાની.
સાચી વાત.
સાચું નેતૃત્વ એ લોકોને કંટ્રોલ કરવાનું નથી, પણ એમને સશક્ત બનાવવાનું છે, એમની ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે.
અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાજ માટે શું ઉપયોગ હોવો જોઈએ તે વિશે પણ એમનો મત એકદમ સ્પષ્ટ હતો.
બિલકુલ. એ માનતા હતા કે ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ માનવ જીવનને વધુ સારું બનાવવાનો છે, સમાજની જે સમસ્યાઓ છે એને હલ કરવાનો છે અને રાષ્ટ્રને મજબૂત બનાવવાનો છે. વિજ્ઞાન ખાલી પ્રયોગશાળા પૂરતું સીમિત ન રહેવું જોઈએ, એના ફળ સામાન્ય માણસ સુધી પહોંચવા જોઈએ.
આજના યુવાનો જો કદાચ કારકિર્દીના પડકારોનો સામનો કરી રહ્યા છે, અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે, ક્યારેક નિરાશ પણ થતા હોય છે, એમના માટે કલામ સાહેબનું જીવન આજે કઈ રીતે પ્રસ્તુત છે?
કલામ સાહેબનું જીવન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જો તમારી પાસે દ્રષ્ટિ હોય, સખત મહેનત કરવાની તૈયારી હોય, અખંડિતતા હોય અને નિષ્ફળતામાંથી શીખવાની વૃત્તિ હોય, તો કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. એમનો જે આશાવાદ હતો, રાષ્ટ્ર પ્રત્યેનો જે પ્રેમ હતો અને ખાસ કરીને યુવા પેઢીમાં એમનું જે અતૂટ વિશ્વાસ હતો, એ આજના સમયમાં પણ એટલો જ પ્રેરણાદાયક છે. એ યાદ અપાવે છે કે આપણા વ્યક્તિગત સંઘર્ષોને જો કોઈ મોટા હેતુ સાથે જોડી દઈએ તો જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય છે.
ત્રણ અંતિમ શીખ.
સરસ. આખી ચર્ચાના અંતે જો આપણે ડૉક્ટર કલામના જીવન અને અગનપંખમાંથી ત્રણ સૌથી મહત્વની શીખ તારવવી હોય, સમજો કે એક ભાવનાત્મક સ્તરે, એક બૌદ્ધિક સ્તરે અને એક સાર્વત્રિક સ્તરે, તો એ કઈ કઈ હોઈ શકે?
જરૂર, આપણે ત્રણ મુખ્ય શીખ તારવી શકીએ. ભાવનાત્મક અંતરદૃષ્ટિ તરીકે હું કહીશ, સાચી મહાનતા સિદ્ધિઓને નમ્રતાના સંગમમાં છે. કલામ સાહેબે આકાશને આમતી સફળતાઓ મેળવી, પણ છતાંય હંમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા.
હા, એ દેખાઈ આવે છે.
એમની બહેને જે બલિદાન આપ્યું એના પ્રત્યેનો આજીવન આદર, એમનું સાવ સાદું જીવન, સામાન્ય માણસ સાથે એકદમ સહજતાથી ભળી જવાની એમની વૃત્તિ, આ બધું બતાવે છે કે સફળતા અને સંવેદનશીલતા સાથે ચાલી શકે છે. સિદ્ધિ તમને ઊંચાઈ જરૂર આપે, પણ નમ્રતા તમને ઊંડાણ આપે છે.
ખૂબ જ સુંદર વાત કહી. અને બૌદ્ધિક સ્તરે શું શીખ મળે છે?
બૌદ્ધિક અંતરદૃષ્ટિ એ છે કે નવીનતા અને મોટી સિદ્ધિઓ માટે નિષ્ફળતાનું વ્યવસ્થિત સંચાલન કરવું અનિવાર્ય છે, એટલે કે ફેલિયર મેનેજમેન્ટ. નિષ્ફળતાને વ્યક્તિગત હાર તરીકે ન જોવી,
પણ
એને પ્રક્રિયાની કોઈ ખામી તરીકે અથવા તો ડેટાના અભાવ તરીકે જોવી, એનું તટસ્થ વિશ્લેષણ કરવું અને એમાંથી શીખીને સુધારા કરવા, આ જે પદ્ધતિ છે એ જટિલ પ્રોજેક્ટ્સની સફળતા માટે ચાવીરૂપ છે. SLV-3ની નિષ્ફળતા પછી જે પુનરાગમન થયું એ ખાલી ટીમવર્ક નહોતું, પણ નિષ્ફળતા પ્રત્યેના આ બૌદ્ધિક અને પદ્ધતિસરના અભિગમનું પડપરિણામ હતું.
બરાબર. નિષ્ફળતાને ડેટા તરીકે જોવી.
હા, કારણ કે મોટી સફળતા ઘણીવાર નાની મોટી નિષ્ફળતાઓના પાયા પર જ ઊભી હોય છે.
અને અંતે એક સાર્વત્રિક શીખ, જે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી શકે.
સાર્વત્રિક અંતરદૃષ્ટિ મને લાગે છે કે પહેલા દૈવી અગ્નિ અને અગનપંખના રૂપકમાં જ સમાયેલી છે. દરેક વ્યક્તિની અંદર અપાર સંભાવનાઓ રૂપી એક દૈવી અગ્નિ છે, પણ આ અગ્નિને પ્રજ્વલિત કરવા અને એને ઉડાન આપવા માટે પાંખોની જરૂર પડે છે. જ્ઞાનની પાંખ, સખત પરિશ્રમની પાંખ, દ્રઢ નિશ્ચયની પાંખ અને સેવાની પાંખ. જીવનનો સાચો હેતુ આ પાંખોને વિકસાવવાનો છે અને પોતાની આંતરિક ક્ષમતાનો ઉપયોગ માત્ર પોતાના માટે નહીં, પણ સમાજના, રાષ્ટ્રના અને વિશ્વના કલ્યાણ માટે કરવાનો છે. આપણી અંદરની જે આગ છે એને પાંખો આપવી એ જ કદાચ જીવનની સાર્થકતા છે.
સમાપન કથન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.